એમાં આપણે 31 નંબરના બોલમાં છેલ્લા બે ચાર લાઇન બાકી છે. 19માં પાનામાં છેલ્લો પેરેગ્રાફ લઈએ. આત્મામાં રોટલા વગેરે કાંઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ નથી. વાત શેની ચાલી હતી આખા આ બોલમાં? 31 નંબરના બોલમાં તપની વ્યાખ્યા ચાલી છે. તપમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કાંઈક ઉપવાસ આદિ કરીએ એટલે ખાવા આદિનું છોડીએ એટલે આપણને શું થાય છે? તપ થાય છે. અહીંયા આખી વ્યાખ્યા સેના ઉપર લીધી? ઈચ્છાનો અભાવ. આપણે સેના ઉપર નજર પડે છે? વસ્તુનો અભાવ. અહીંયા આખું ત્યાગની વાત હજી આવશે. અહીંયા કાલે ત્યાગ છે ને, અને આજે કયો દિવસ છે? તપનો છે. તો તપમાં આપણે કોઈક વસ્તુને જાણે લેવું, મૂકવું, ખાવું, પીવું, એના ઉપર આપણી આખી નજર જાય. ખરેખર તપ સેના ઉપર છે? ઈચ્છાનું હોવું ન હોવું. તો એ અહીંયા આપણને કહે છે કે રોટલા વગેરે કાંઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ એ તો નથી, પરનું કોઈ પ્રકારે લેવું મૂકવું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. તો એ રીતે કે કોઈ પદાર્થ જેનો પોતાને અધિકાર જ નથી, જેમ સમયસારમાં આપણે લીધું એમાં છેલ્લે સર્વસિદ્ધના અધિકારમાં શું છે? પરદ્રવ્ય છે તે ગ્રહી અને છોડી શકાતું નથી, તેવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈશ્વિક. પ્રાયોગી અને વૈશ્વિક એટલે શું? જે કોઈ પદાર્થ છે એને ગ્રહી શકાય પણ નહીં અને છોડી પણ ન શકાય, અને એવો જ આત્માનો શું છે? પ્રાયોગિક અને વૈશ્વિક ગુણ. એનો અર્થ શું? ચાહેશો આત્મા શુદ્ધ રૂપે પણ મેં, ચાહેશો આત્મા અશુદ્ધ રૂપે પણ. બે પ્રાયોગિક અને વૈશ્વિકમાં શું છે? કે કોઈ પણ એ પર પદાર્થ છે એને હું કાંઈ ગ્રહણ ત્યાગ ન, કારણ કે ચાહેશો શુદ્ધ રૂપે હો ચાહે સો અશુદ્ધ પણમો. અને એમાં એ પણ આવ્યું હતું, પરદ્રવ્યને હું કરી શકતો કેમ નથી? કારણ કે હું સંક્રમણ પામીને એ રૂપે થતો નથી. કરતા કર્મ અધિકારમાં એવા હું બીજા રૂપે સંક્રમણ તો ખબર હશે, સંક્રમણ એટલે એ રૂપે હું પણમી જાઉં અને તો એનો હું કરતા બની શકું, પણ હું તો એના રૂપે સંક્રમણ પામતો, એનો અર્થ કે હું ચેતન જળ રૂપે થતો નથી. આ બધા સિદ્ધાંતો છે, આપણે છે ને એ સિદ્ધાંત સુધી પહોંચતા નથી, એટલે આપણને એમ લાગે કેમ ન કરી શકાય. આપણને તકલીફ કેમ ન થાય? અમે આજે અત્યારે કરીને બતાવીએ છીએ, એમાં હાથ ઊંચો કરે કે નહીં? ઈચ્છા થઈ તો કરી શકીએ છીએ કે નહીં? આ જ બાબતમાં આપણે કરતા કોને કહેવાય એ વ્યાખ્યા સમજતા નથી. કરતાનો અભિપ્રાય છે અને કરતા કોને કહેવાય એ સમજણ નથી. કરતા પણ આનો શું છે? આપણને અભિપ્રાય રહી ગયો, પણ કરતા કોને કહેવાય એ સમજણ નથી. કરતા એનું નામ કે એના રૂપે સંક્રમણ થવું પડે. જુદી જુદી રીતે કરતા કર્મ અધિકારમાં એ વાત લીધી છે આપણને. પહેલી કરતાની વ્યાખ્યા 75 ગાથાથી શરૂ કરીએ તો શું વ્યાખ્યા કરી છે? કરતા કર્મ સંબંધ ક્યાં બને? કે જ્યાં વ્યાપ વ્યાપક સંબંધ હોય ત્યાં કરતા કર્મ પણ હોય, અને વ્યાપ વ્યાપકપણું ક્યાં હોય? તત્ સ્વરૂપમાં હોય. આ ત્રણ સ્ટેપ. પહેલું શું છે? તત સ્વરૂપ છે. તત સ્વરૂપ છે તો શું છે? વ્યાપ વ્યાપકપણ. અને વ્યાપ વ્યાપકપણું છે તો શું છે? કરતા કર્મ પણ. હવે વિચારી લેવું, હું જેને કરતા જેને હું માનો, ચાલો હાથની વાત લઈ લઈ, તો એ હાથમાં મારે શું કરવું પડશે? વ્યાપવું પડશે. અને જો એમાં વ્યાપું તો હું કેવો થઈ જાઉં? આ પૂદગલ છે, પૂદગલ રૂપે થઈ જાય. કારણ કે વ્યાપ વ્યાપવું પણ હું તત્ સ્વરૂપમાં હોય, એક ચેતન વ્યાપક હોય અને એ જળમાં પૂદગલમાં અજીવમાં વ્યાપે એવું ક્યારેય બની શકે નહીં. અને કોઈ જળ અજીવ પૂદગલ હોય અને એ ચેતનમાં વ્યાપે એવું પણ હોઈ શકે નહીં. એનાથી આગળ પછી 51 નંબરના શ્લોકમાં છે, પંચાસી છ્યાસી ગાથા પછીની વાતમાં શું લખી છે એમાં? કરતા કોનો થવો હોય, દ્રવ્યનો, ગુણનો કે પર્યાયનો? કરતા કોના થવું છે? કરતા કોના થવું છે, દ્રવ્યના, ગુણના કે પર્યાયના? દ્રવ્ય ગુણ નિત્ય છે માટે એના કરતા ન બની શકાય. કરતા કોના બની શકાય? જે પલટતો હોય, બદલતો હોય, ફેરફાર થતો હોય એના કરતા બની શકાય. તો દ્રવ્ય ગુણ અને પર્યાયમાં બદલે છે કોણ? પર્યાય. તો હવે પ્રશ્ન થયો કે તારે કોઈક પર્યાયનો કરતા થવું છે, તો ક્યારે થઈ શકીશ? એ રૂપે તું પરમી જાયશ તો કરતા કહેવામાં આવે છે. સુંદર આ બધા ન્યાયો છે, એનો દ્રષ્ટાંત ઉપર આપણે લઈએ. કોના કરતા થવું છે? માટીના કરતા થવું છે, માટીના ગુણોના કરતા થવું છે, કે એની ઘડા આદિની પર્યાયના થવું છે? કોના થવું છે? માટી તો દ્રવ્ય છે, એના ગુણો પણ નિત્ય છે, એનો તો પ્રશ્ન નથી. તો એની કઈ છે? પર્યાય, ઘડા આદિની પર્યાય જુદી છે. હવે તો પ્રશ્ન, તો એ પર્યાયનો તું કરતા ક્યારે થઈ શકે? પરિણામે તું ઘડા રૂપે થઈ જાય તો તને છૂટ છે. તો કોઈ જીવ, કોઈ જીવને કુંભાર કેટલા ટકા ઘડા રૂપે થાય છે? જીવનમાં આટલા સિદ્ધાંતો જો હશે તો બે દ્રવ્ય વચ્ચેનું કરતા કર્મપણાનો અભિપ્રાય છૂટ્યા વગર રહેશે નહીં, અને પરદ્રવ્યના કર્તૃત્વનો અભિપ્રાય છૂટશે તો બહિર્મુક્તાથી વૃત્તિ અંતર્મુખ થયા વગર રહેશે નહીં. આ સમજણ અને સમજણ સાથેનો વૈરાગ્ય. આજ ઘણો આવ્યો ને પ્રશ્નોમાં કે સમજણ મુખ્ય કામ કરે છે, પછી કોઈક એમાં વૈરાગ્ય જોવે કે નહીં, ભક્તિ જોવે કે નહીં. અરે એકવાર સાચી સમજણ થશે તો પરદ્રવ્યથી વિરક્તિનો વૈરાગ સેજે થયા વગર રહેશે નહીં. અને આવું જ આ જ્ઞાન અને વૈરાગ્યની ધારા પ્રગટ થશે તો તે વખતે અભિપ્રાયનું સમ્યકપણું થઈ ગયું છે, ચારિત્રની અપૂર્ણતા છે, તો ઉપકારી પ્રત્યે સહજપણે ભક્તિનો ભાવ આવ્યા વગર રહેશે. આ બધું એકબીજા સાથે કેવું છે? સંકળાયેલું છે, એમાં કોઈ હઠ નથી. મને સમજણ થઈ અને વૈરાગ ન થાય તો મેં સાકર મોઢામાં મૂકીને ગળી ન લાગી તો? જીવનમાં આ પ્રકાર સમજણ શું કરે? જો તને તારું અસ્તિત્વ તારા રૂપમય જ છે એવી જો સમજણ થઈ તો ભિન્ન પદાર્થોની ઉપેક્ષા થયા વગર રહે જ નહીં. કોઈને પર માને અને હજી એમાં એકત્વ કરે તો એને પર ને પર રૂપે જાણ્યું જ નથી. બહુ સિમ્પલ લૌકિકમાં પણ કોકની બીજાની વસ્તુ જાણી તો શું થશે? ઉપેક્ષા. એક વાત આ મસ્તે લઈએ, કોઈ પદાર્થ પડ્યો હોય, હવે કોઈને પૂછે આપણને આ તમારી છે, આપણે કે મારી નથી, તો પછી પૂછે આ તમે ક્યાંથી આવી હશે, કેવી હશે, શું હશે? શું કહેશે? કે મારે શું લેવા દેવા, જેની હોય એને પૂછો બધું, ક્યારે આવીને શું ભાવનીને શું, શા માટે વચ્ચે કેમ નથી? એમાં મારું નથી. પર રૂપે જાણે ને હજી પણ જો મમત્વ રહે તો પર ને પર રૂપે જાણ્યું જ નથી. અને એટલા માટે તો સવારના ચાલે છે ને ચોત્રીસ ગાથામાં, પચખાણ ત્યાગ ક્યારે થાય છે? પચખાણ ત્યાગ ક્યારે થાય છે? જાણે છે. અને ક્યારે જાણે છે? પર રૂપે જાણે. બે છે, આવ્યું તો શબ્દ, જે પહેલા જાણે છે તે પછી ત્યાગે છે, આવ્યા તા બે શબ્દ ટીકા. તો ત્યાગ માટે પેલું શું પડશે? એને જાણવું. અને કેવા રૂપે જાણવું? પર રૂપે. અને સ્વરૂપે જાણવું તો ગ્રહણ થશે. જાણવા બે છે, ત્યાગવા માટે અને ગ્રહણ માટે. તો અહીંયા ફરીથી એ જ રીતે સમયસારમાં બધી વ્યાખ્યા છે કે તું એ રૂપે તન્મય થઈ જા, એમાં સંક્રમણ થઈને બદલાઈ જા તો તું એનો કરતા બને. બાકી શુદ્ધતા રૂપે પણમ કે અશુદ્ધતા રૂપે પરદ્રવ્યનો ક્યારે પણ તું કરતા થઈ શકતો. તો એ જ વાત અહીંયા આપણે આવી, કોઈ પ્રકારે કા લીધું તો નિશ્ચયથી નહીં પણ વ્યવહારથી તો કરી શકાય કે નહીં? ઘડાનો નિશ્ચય કરતા કોણ અને વ્યવહાર કરતા કોણ? કે અહીંયા તો પાછું ફરીથી કીધું તો માટી નિશ્ચય કરતા તો કુંભાર ને કયો, કરતા એક જ છે, કરતાનું નિરૂપણ બે પ્રકારે છે. કરતા તો કોણ છે? ફરીથી આ સિદ્ધાંત બધા લગાડી દેવાના. એમાં વ્યાપે છે કોણ? ઘડામાં વ્યાપે છે કોણ? તન્મય થાય છે કોણ? એ રૂપે પણમે છે કોણ? નહીં આવું બધું ભણતા ત્યારે પેલા હતા કે નહીં? એલ્જેબ્રાના બધા સમ કરવા હોય તો પેલા શું આવડવું જોઈએ? ફોર્મ્યુલા આવડે ને પછી બેસે તો શું થવાનું છે? જીવનમાં આટલા અલ્પ સિદ્ધાંતો છે અને એનું યથાર્થપણે જો સમજણ થશે તો ડગલે ને પગલે જે ભ્રાંતિથી કરતા બુદ્ધિ થાય છે એ છીટા વગર રહેશે નહીં. તો અહીંયા નાસ્તિની વાત કરી તો હવે હું કેવો છું? હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવી છું. પૂજ્યબેન સિંહ એ શબ્દ વાપરો છો ને, અકારણ પારણામિક ભાવ છું. વાંચ્યો શબ્દ? પારણામિક ભાવ કેવો હોય? એનું કોઈના કારણે નથી, એનું અસ્તિત્વ કોઈના આધારે નથી, અકારણ છે. જેને આપણે બીજી ભાષામાં શું કહી શકીએ? નિરપેક્ષ છે. બીજા જે ચાર ભાવો છે, જેના પાંચ અસાધારણ ભાવ છે ને, એમાં એક પારણામિક છે. બાકીના ચાર કેવા છે? પર્યાય રૂપના જે છે કેવા હોય છે? કર્મ સાપેક્ષ. કર્મનો ઉદય છે તો એના નિમિત્તે ઉદય છે, કર્મનો ઉપશમ છે તો એના નિમિત્તે ઉપશમ. બધે જ સાપેક્ષતા. અને પારણામિકની સામે શું છે? કોઈ જ નથી. અને તેથી કેવો છે? નિરપેક્ષ. એને અકારણ પ્રાણામિક. એને અહીંયા શબ્દ શું છે? નિરાલંબી. મારે કોઈનું આધાર નથી. કે છે કોકનો? ઘણાના આધાર છે ને, કેમ ઘરમાં છે, પછી બહાર જઈએ તો બધા કેટલાના, આપણે બધાના સહાય મદદ દરેકના આધારે નથી. કસ્ટમરના આધારે ધંધો કરીએ છીએ કે નહીં? કરીએ છીએ કે નહીં? કસ્ટમરનો લે તો શું કામ થશે? પછી કસ્ટમર લઈએ પછી કોની પાસે? કોઈ માલ સપ્લાય કરવા વાળો છે તો એનાથી પરચેજ કરીએ છીએ ને. એ સપ્લાય ન કરે તો ન થાય ને, ન થાય ને, બરોબર ને? અને કસ્ટમર ન લઈ જાય તો? તું નિરાલંબી તત્વ છો. એમ ન માનતો કે આ શરીર છે એટલે હું ટકી શકું, અને શરીર ન હોત તો શું થઈ જાત? હું એક નિરાક. મને એક બીજું વાર લઈએ, કોઈને કોઈના આલંબનની ક્યારે જરૂર પડે? અપૂર્ણતા હશે ને વિપરીતતા હશે, બેમાં. પોતામાં વિપરીતતા હશે અથવા તો અપૂર્ણતા હશે તો કોકના આલંબનની, ટેકાની, મદદની, સહાયની, જેટલા શબ્દો લેવાય. તો હું કેવો છું? વિપરીત છું કે અપૂર્ણ છું? મારામાં ન તો વિપરીતતા છે અને ન તો અધૂરા છે. હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવી છું, જાણનાર તત્વ છું. ક્યારે જાણું હું? હું ક્યારે જાણું? ક્યારે જાણું? સૂતો હોય જ્યારે કે જાગતો હોય ત્યારે? સારું હોય ત્યારે કે ખરાબ હોય ત્યારે? ક્યારે હું જાણું? સારું હોય તો ને ખરાબ હોય તો? બીમાર હોય તો? ચાલો આંખ ફૂટી જાય તો જાણીએ કે ન જાણીએ? આંખ ફૂટી જાય ત્યારે શું જાણ્યા? કાંઈ દેખાય નહીં ને. કાનમાં પડદો તૂટી જાય પછી સાંભળે કે નથી? સાંભળવાનું જ્ઞાન થાય. મારું જ્ઞાતાપણું નિરંતર ચાલુ જ છે કારણ કે હું નિરાલંબી જ્ઞાયક છું. પાંચ ઇન્દ્રિયના નિમિત્તે જ્ઞાન થાય છે પણ મારું તો જ્ઞાન કેવું છે? એ નિમિત્ત છે. બાકી મારું જ્ઞાનનું પ્રણમન તો એ ચાલુ છે કે એવો જ્ઞાયક છું. અને એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતા ફરીથી આ શું શબ્દ આવ્યો? નિરાલંબી જ્ઞાતા પણ આવ્યું તો પર તરફની વૃત્તિ છૂટી જાય ને. એવા શ્રદ્ધાના જોરે અંતર સ્વરૂપમાં એકાગ્ર થતા આહાર આદિનો વિકલ્પ છૂટી જાય તેનું નામ તપ કહેવામાં. જો ફરીથી આપણે વાત તો કાલે થઈ છે, તપ એ શેનો ભેદ છે? ચારિત્રનો. અને ચારિત્ર પહેલા શું હોય છે? જ્ઞાન ને શ્રદ્ધા. તો આવ્યું શ્રદ્ધાના જોરે અને અંતર સ્વરૂપમાં એકાગ્ર એ ચારિત્રની, અને થતા આહારનો વિકલ્પ છૂટી જાય તેને તપ. કહે છે, અને અંતરની લીનતામાં જે આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે. છેલ્લું આવી ગયું, શું આવ્યું? તપશ્ચર્યા કરવામાં શું હોય છે? બહુ દુઃખ હોય છે, ભિખારે એવું પડે છે, અને એટલા માટે તો અમે કરતા નથી. નહી, આ સવાર આવ્યું હતું, કેટલા દિવસના ઉપવાસ હોય, કેટલા દિવસના પારણા હોય, સિંહની ક્રીડટ ને બધાથી બધું હતું, સો સો દિવસના હોય કોઈ જગ્યાએ, તે બધા ઇઝી છે, સહેલા છે. શું છે, સો દિવસ ભિખારે તો દુઃખ થાય કે સુખ થાય? સો દિવસ ભૂખ્યા રહીએ તો શું થાય, દુઃખ થાય કે સુખ થાય? ભૂખ્યા રહેવાથી કાંઈ નહીં, તારા પરિણામ ક્યાં કામ કરતા? ઉપવાસ કરીને પણ ભોજન તરફના જો તારા ઉપયોગ અટકી ગયો છે તો આકુરતાનું વેદન છે, અને તારો ઉપયોગ ત્યાંથી ખસીને ના આનંદમય સ્વભાવ તરફ ડળ્યું તો તને નિરંતર આનંદ છે. ભોજન લેનાર આકુરતા ભોગવે છે, અને એની વિરક્તિ જેને કરી છે એ આનંદ ભોગવે છે. આપણે ઊંધું માનશું હંમેશા, સરસ મજાનું ભરપેટ ભોજન એને આપણે શું માનશું? આનંદ છે. અને ભીખા રહેવામાં શું માનશું? આની આખું ફરી ફરીને જળ સાથે જળથી જ આપણે સુખ દુઃખ માની લીધું છે. જળના સંગમાં જેમ કહે ને ગુજરાતીમાં શું કહે, જેવો સંગ એવો, એમ બારમાં કે એમ આપણે કોના નિરંતર સંગમાં છીએ? જળના. એટલે આપણું થિંકિંગ જ કોની મુખ્યતાથી ચાલે છે? અમુક પ્રકારના જળ હોય તો સુખી, અમુક પ્રકારના જળ હોય તો દુઃખી. જળ સાથે જ સુખ દુઃખનું વેદન માની લીધું છે. તારા પરિણામ છે, અને તારું જે જે ભાવને કરે તે ભાવનો ઈશુ છે, કરતા છે, અને એનું ફળ પણ અવશ્ય થાય જ છે. અવશ્ય સાકર ખાવાથી સાકરનું ફળ, અને એ ફળનો આત્મા કરતા હોવાથી ભોગતાય છે. બે વાત હતી એમ અહીંયા. તો એ આવી આત્મ આરાધનાની તપશ્ચર્યા થાય તો તેનું ફળ એ આનંદ છે. 32 નંબરના બોલ ઉપર આપણે આવીએ. જીનવાણીની ગુરદેવસિંહ વાત લે છે, પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુનાચાર દેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવનો અંતર નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે, અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત અનુભવથી કહીએ છીએ. સ્વામી કોઈ કે આમાં શું નવું છે, દરેક તો પોતાના કહેતા અમારો ધર્મ સાચો છે, ફરક શું પડે છે? ઇટ્સ વેરી કોમન હોય છે ને દરેકને થાય ને કે તમે તમારાથી, અમે અમારાથી, ઘણા તેમ કે તમે તમારી રીતે સાચા અને અમે, એ સારું છે. તું પિત્તળ ને સોનું કે તો તારા માટે સોનું થઈ જાય, અને સોની માટે કેવું થઈ જાય? પિત્તળ થઈ જાય. એક વસ્તુ યલો મેટલ છે એ આપણા માટે કેવી થઈ જાય? સોનું થઈ જાય. નહીં, દરેકને માટે જુદું હોય, અને સોની માટે કેવું થાય? પિત્તળ થઈ જાય. એવું હોય છે, પોતાના અભિપ્રાયથી કોઈ વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુના સ્વરૂપ પ્રમાણે તારે અભિપ્રાય કરવો પડશે. પોતાના અભિપ્રાય કાંઈ વસ્તુ બદલવાની નથી, વસ્તુ પ્રમાણે તારો અભિપ્રાય તારે એ કરવો પડશે. અને દરેક પોતાના કહેતા હોય છે. અહીંયા આખું એક કોના ઉપર વજન આટલું આપણે વાંચીએ, એમાં કોના અનુભવ અને અનુભવ સાથે વસ્તુને પૂર્ણપણે જાણનાર સર્વજ્ઞ, અને એ વિતરાગ હોવાથી સાચું કહ્યું છે. ખાલી સર્વજ્ઞ છે એમ નહીં, સર્વજ્ઞને હંમેશા નિયમથી કહેવા હશે. તો વિતરાગતા અને સર્વજ્ઞ શું બેમાં છે? વિતરાગ એટલે પક્ષપાત રહિત, અને જ્યાં પક્ષપાત રહિત પણ હશે ત્યાં સત્ય હોય, અને સર્વજ્ઞ એટલે બધું જ જાણનારા. જગતમાં પણ આપણે કોઈ ન્યાય કોની પાસે મેળવવા જઈએ? બાયસ હોય એની પાસે જઈએ કે ન્યુટ્રલ હોય એને કહે? અને એ ન્યુટ્રલને જૈન દર્શન શું કહે છે? વિતરા કહે છે. જે બાયસ એટલે એને કોક ને કોક નો શું હશે? પક્ષ હશે. અને વિતરાગ એટલે શું? નિષ્પક્ષ, કોઈનો પ્રજ. જૈન દર્શનમાં એવું નથી કીધું કે તું ભગવાનની પૂજા ભક્તિ કરે ને કદાચ પાપ કરે તો તને શું છે? માફ નહીં, વીકલી ઓલું હોય છે ને, વીકલી ઓલી માફની હોય છે ને, કન્ફેશન બોક્સ હોય છે, અને એમાં જઈને વીકલી જઈ આવે એટલે આખા અઠવાડિયાના, અને પછી સોમવારથી અહીંયા કહે છે, તું પણ સર્વજ્ઞ વિતરાગ ભગવાનને માનતો હો, જૈન છો, અને તો પણ જો વિપરીતતા કરીશ તો તને ફળ મળવાનું છે. તો એ સુંદર આવી વાત, અને આવી વાત સર્વજ્ઞ અને વિતરાગ એવી અન્યમાં ક્યાંય નહીં મળે. જ્યાં અધૂરું જ જ્ઞાન હોય એનું શું થવાનું, અધૂરા જ્ઞાનમાં શું થવાનું, એણે અભિપ્રાય બદલવો જ પડશે. જેમ આગળ વધશે ને જ્ઞાન બીજું થશે એટલે બદલશે. અને આપણે ઘણીવાર આજ 100 વર્ષ પહેલાનું સાયન્સનું ને અત્યારના એક જ વાત છે ને, ચેન્જ આવે છે, આવે છે, કેમ આવે છે, અપૂર્ણતા છે. અને અપૂર્ણતા હોવાથી પેલું જે અનુમાન જ્ઞાનમાં આવ્યું હોય એનાથી હવે શું આવે છે, જુદું આવે છે. પેલા કદાચ એવું હશે મિલ્ક ઇઝ અ કમ્પ્લીટ ફૂડ, ને અત્યારના મિલ્ક ઇઝ અ હાર્મફુલ, શું કરશે નથી છે ને. બધા આવા આ એક દ્રષ્ટાંત રૂપે, એવા બીજા બધા છે કે નહીં, બહુ સિમ્પલ છે. પેલા આ આપણે જે રહીએ છીએ એક જ ગેલેક્સી માનતા હતા, અને હવે કેવી કહે છે, કેટલી ગેલેક્સી કહે, ઇન્ફાઇનાઇટ. તો જૈન દર્શન તો કહે છે બધું. જીવનમાં આ એક આપણે વિચારતા નથી કે અપૂર્ણ જ્ઞાન જેની પાસે હશે એને નિશ્ચિતપણે શું થશે, અનુભવ વગરનું આની ખાલી છે ધારણા જ્ઞાન ક્ષોભ, એને બદલાવ કરવો જ પડશે. અને એટલા માટે ઘણી વાર એ લોકો શું મૂકી દે છે, પછી કોઈ વાંચીએ નહીં ને આપણે, એઝ ઓફ ટુડે અને બેસ્ટ ઓફ અવર નોલેજ. એટલે એને છૂટ લઈ લીધી આગળ બદલવાની, કન્ડિશન એપ્લાય અથવા લાખીને, પછી એ આપણે કોઈ દી ન વાંચીએ ને, ઓલું જ વાંચીએ. જીવનમાં આ અહીંયા બે રીતે ગુરદેશે બે વાત લીધી છે આપણને. ફરીથી કઈ બે વાત લીધી છે, એક તો સર્વજ્ઞની કહેલી છે અને તેથી પૂર્ણ વાત છે. આ જૈન દર્શનના જે કોઈ સિદ્ધાંતો છે એમાં એમેન્ડમેન્ટ કે ને, એમેન્ડમેન્ટ કેટલા આવ્યા, કાંઈ નથી આવ્યા હશે, ખબર નહીં હોય આપણને. ઋષભદેવ ભગવાન કેટલા વર્ષ પહેલા થયા, કેટલા વર્ષ પહેલા થયા ખબર નહીં, ચોથા અર્થ એમ તો બોલીએ, કેટલા વખત પહેલા થયા નહીં, કેટલા વર્ષ પહેલા થયા. મહાવીર ભગવાન જેમ કેટલા વર્ષ પહેલા થયા, 2500 રફલી કહીશ, બાકી ખરેખર તો કેટલા, 2544 +30 એટલે અરિયંત થયાની વાત, 2574 અરિયંત થયા ને ત્યારની વાત, જન્મ એટલે તો 72 ઉમેરવા પડે, તો એટલા વર્ષ. પણ ઋષભદે કેટલા વખત પહેલા થયા નહીં ખબર તો હશે નહીં, 1 કરોડ સાગર, કેટલા સાગરનો તો અંદાજ ખબર છે ને આપણે, ઘણી વાર એને સાગરની જગ્યાએ શું કોઈ બોલીએ છીએ, સાગરોપમ. સાગરોપમ એટલે જેને સાગરની ઉપમા આપી શકાય. સાગરોપમ એટલા માટે, બે એક જ શબ્દ છે, સાગર કે સાગરોપમ ફરક નથી. સાગરોપમ એટલા માટે શબ્દ છે કે એ એટલો લાંબો કાળ છે કે જેને કોની સાથે કમ્પેર કરાય છે, સાગર ઓશન જેને કહે ને, એનો એક પાણીનો બિંદુ સમજી લો ઇઝ ઇક્વલ ટુ રફલી છે આ તો કઈ 100 વર્ષ છે, તો આખા સાગરના કેટલા થશે. તો એ રીતે એને શેની ઉપમા અપાય છે, કમ્પેરિઝન સાગર માટે, સાગર કહો કે સાગર, અને કેવો, કેટલા, 1 સાગર 2 સાગર કેટલા, 1 કરોડ સાગર ગુણ્યા સ્ક્વેર કહીએ ને સ્ક્વેર, 1 એટલો વર્ષ પહેલા ઋષભદેવ થયેલા, અને એના પછી અત્યારના મહાવીર ભગવાન થયા, બે વચ્ચે કેટલો ટાઈમ ગેપ, તો કાંઈક તો હશે ને, એમેન્ડમેન્ટ આવ્યો સર કે નહીં, આટલા હા સેમ ક્યાં થયું, આટલા ટાઈમ ગેપ, આ 2500 વર્ષ પહેલાની વાતની વાત નથી. અને ત્યારે તો કાંઈ આટલું બધું સાયન્સ બધું આગળ વધ્યું નતું, કાંઈ જ નતું ને. અરે સાયન્સ આગળ વધ્યું નતું, એમની પાસે વિદ્યા એટલી હતી ને જ્ઞાન એટલું હતું, આની જરૂર નહોતી મશીનની. અવધિ જ્ઞાન હતું તો ખબર પડતી, તો ઓલો ભાઈ ટ્રેનમાં બેઠો છે કે ટ્રેન ચાલુ છે, અહીંયા તો વાત કરવી પડે. એ વખતે શું હતું, જ્ઞાન હતું, જ્ઞાનનું સામર્થ હતું, અત્યારના જ્ઞાનની હીનતા છે એટલે બીજા ઉપર આધાર રાખવો પડે. એમનો જ આ બધાને એમ થાય કે જેને શું છે, ત્યારે ફ્રીજ ને એવા નહોતા ને, હવે આવ્યા ને બધા, એમાં ડબલ ડોર ના હોય ને બધા, એ બધા ડીપ ફ્રીઝર હોય, એમાં વાસી રાખવાનું હોય નહીં, બીજું હું રાખવાનું, ફ્રીજ એનું શું કામ છે બીજું. અરે ત્યારે એટલી તૃષ્ણા નહોતી કે મારે આવું જ ખાવું છે ને આટલા દિનો ખાવા, ત્યારે અલ્પતા હતી, તૃષ્ણા નહોતી. આપણે કોઈ વિચારતા નથી આ રીતનું, આપણને એમ લાગે આવ્યા બીજાના જૂના ને, તો ભાઈ શું નહોતું, લાઇટ નહોતી ને ત્યારે, અત્યારના તો શું છે લાઇટ છે એટલે રાતના ઉજાગર કરવાનું, હવાના ઉઠવાનું, મંદિર જવાનું ન પડે, ત્યાં પેલા સુઈ જતા ને પેલા મંદિર જતા, એમને સમજો અમે બહુ આગળ વધીએ છીએ અહીંયાથી વધી. અરે જીવનમાં તૃષ્ણા વધી છે એટલે આ વિષયો વધાર્યા છે આપણે, આ કોઈ પ્રગતિની નિશાની નથી, તૃષ્ણાની વૃદ્ધિ એ રીતે અધોગતિ કહેવાય છે. અહીંયા ચાલો આપણે ફરીથી જે વિષય ચાલતો હતો, ફરીથી ગુરુદેવજીએ બે વાત ખાસ લીધી આની જૈન દર્શનની સત્યતા માટેની, અથવા આચાર્ય દે જે વાત પેલી કઈ, સર્વજ્ઞનું કહેલું, અને સર્વજ્ઞ નિયમથી કેવા હોય છે, વિતરાગ. ચલો એના ઉપરથી કઈ ખ્યાલ આવે, જે સર્વજ્ઞ છે નિયમથી વિતરાગ હશે એનાથી શું એક પ્રૂવ થાય, કયો સિદ્ધાંત પ્રૂવ થાય, રાગ એ તારા સ્વભાવનો ઘાતક છે, અને મારો આપણો બધાનો સ્વભાવ કયો, જ્ઞાન સ્વભાવ છે. તો એનો અર્થ છે જ્યાં સુધી રાગ હશે ત્યાં સુધી જ્ઞાન સ્વભાવ પૂરો ખીલવાનો નથી. તો રાગ મદદગાર છે કે અટકાવ કરનાર ઘાતક છે આપણો, અને આપણને કહીએ કે કરતા કરતા થાય કે નહીં, શું છે અભિપ્રાયમાં શું પડ્યું છે, પુણ્ય કરતા કરતા થાય કે નહીં, ફરીથી પુણ્ય શું છે, રાગ છે. તો રાગ એ સ્વભાવને મદદ કરનાર છે કે રાગ એ સ્વભાવને પૂર્ણપણે નહીં ખીલવા દે, અને કયો રાગ પાછો, આપણી જવાના રાગની વાત નથી, ક્યાં રાગની વાત છે, અસ્થિરતાનો, એ પણ મુનિ દશાનો, અને એ પણ સંજલનનો, અને એ પણ છેલ્લો લોભનો. શું છે, આપણી જેવા એકત્વ ના તો નહીં પણ કયો છે, અસ્થિરતા. અસ્થિરતા પણ કોનો, ચોથે પાંચમેનો વાળા નહીં, કોનો, મુનિરાજનો. મુનિ દશામાં પણ કયો, છઠ્ઠાનો નહીં, ક્યાંનો, સાતમાનો નહીં, દસમાનો. છેલ્લો અંશ પણ સંજલનનો, લોભ પણ તારા પૂર્ણ જ્ઞાન સ્વભાવ સર્વજ્ઞપણાને ખીલવા નહીં દે. શા માટે રાગનો પક્ષ રાખે છે, તો એ અહીંયા એ વિતરાગ અને એ સર્વજ્ઞ છે, અને પ્લસ કેવું છે, અનુભવથી કહે છે. અને એ વાત સમયસારની પાંચમી ગાથામાં આચાર્યદેવ કહે છે, હું તમને દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવ. એ આચાર્યદેવ પોતાની વાત કરી, બીજી લાઈનમાં કોની વાત કરી, હવે કે હું જો દર્શાવું તો તારી શું ફરજ છે, એને તું અનુભવ કરીને પ્રમાણ કરજે. ભક્તિથી તો હા તું પાડે છે, પણ આચાર્યદેવની આપણા તરફથી શું અપેક્ષા છે, એક્સપેક્ટેશન શું છે, કે અમે જેમ અનુભવ કરીને તને કહીએ છીએ એમ તું પણ અનુભવ કરીને હા પાડજે. અને અનુભવ ક્યારેય પણ શું હોય, વ્યક્તિગત જુદો જુદો હોય ને, નહીં જુદો. હવે એમ કેમ કહે, નાનું બાળક સાકર ચાખે તો થોડીક એવી ખાટી મીઠી લાગે, ખાટી મીઠી, મીઠી તો લાગે પણ થોડી ખાટી મીઠી નહીં. હા સાવ નાનું બાળક છે એને કાંઈ ખબર ન પડે, અને થોડાક આપણે વેલ બિલ્ટ બધા યુવાન આપણે ખાઈએ તો કેવું લાગે, પ્યોર મીઠી લાગે. પછી મોટી ઉંમરમાં થોડુંક ફરક પડે ને કે બધું જગતમાં. આ એક વિચારણા, અનુભવનું બળ શું છે. જૈન દર્શન ખાલી વાતોની વાતો નથી, અનુભવ ઉપર આધારિત છે. અને અનુભવ કોઈના માટે, કોઈના માટે પણ, એજ બાર કે ને, એજ કોઈ પણ એજ હો, કોઈ પણ ઉંમર, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ પ્રકાર હો, અનુભવમાં કાંઈ ક્યારેય ફરક પડતો નથી. ચલો તે ફરીથી વાંચીએ, પ્રવચનસાર અને સમયસારમાં આ તો બે નામ છે, બાકી તો કેટલા શાસ્ત્ર લખી શકાય, બોલી શકાય, કેટલા બોલી. અરે કોઈ પણ જીનવાણી, અહીંયા તો બે ના નામ છે, બાકી કોઈ પણ જીનવાણી. પછી બીજું શું છે, ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ. કુંદકુંદ આચાર્ય દેવ ફરીથી આચાર્ય હતા ને, ભગવાન નતા ને, ભગવાન ભગવાન હોય આચાર્ય એવો કહી દે. ભગવાન હોય પંચ પરમેષ્ઠીમાં અરિયંત ને સીધો એ આચાર્ય હોય કહી દે. પેલા હતા ને, અહીંયા તો બે સાથે તો ન હોય ને. હા એ ઉપમા તમને ગમે આપવાની છૂટ તમને, ચિંતા ન કરવી કોઈ દી. કોઈ પણ ને પ્રશ્ન આવો થાય તેને કેવું, નિયમસારમાં સત્ય મહાવ્રતના ધારક પદ્મમલધારી દેવ કુંદકુંદ આચાર્ય દેવને ભગવાન થઈને સંબોધે છે. ભગવતામ સૂત્ર કરતા અભિપ્રાય શું છે, આ નિયમસારમાં પદ્મમલધારી દેવ જેમને અસત્ય બોલવાના શું છે, મહાવ્રત છે, નવ નવ કોટીએ ત્યાગ છે, ભાષા સમિતિ છે, સાથે હોય ને, મહાવ્રત છે સાથે સમિતિ છે, અને ત્રણ ગુપ્તિમાં શું છે, વચન ગુપ્તિ છે. જેને અસત્ય બોલવાની મનમાં નહીં અનુમોદના પણ ન હોય, કોઈ કરતું મનમાં અનુમોદના નહીં, એ પોતે આજે ઉપકાર કોને કહેવાય, આ એ શબ્દો આપણને દેખાડે. તો એ અહીંયા એ રીતે એમને આ પંચમ કાળમાં કોના જેવું કામ કર્યું છે, સર્વજ્ઞ જેવું. એટલા માટે કળીકાળ સર્વજ્ઞ આપણે કહીએ છીએ ને, આ ભરત ક્ષેત્રમાં આ કાળે આપણને સર્વજ્ઞના વિરહ ભૂલાવે એવા આ પરમાગમોની રચના કરી છે. તર્કથી જાયશ નહીં અને ભક્તિને ક્યારેય ગૌણ કરીશ નહીં, એવી ભક્તિ હોય છે. એક સામાન્ય ચલો વિચારીએ, પાણીમાં ડૂબતા હોઈએ અને કોઈ આપણને બચાવે, એના પ્રત્યે આપણી ફિલિંગ્સ કેવી હશે, ઠીક છે તો સાધારણ ઓર્ડિનરી છે માણસ એને કોણ નહીં, કેવી હશે. બીજો જીવ હશે ને એને અનુભવી નહીં શકે. તમે શું આવા એક ઓર્ડિનરી માણસની પાછળ પડ્યા છો તમે, એને કે તું એકવાર ડૂબજે ત્યારે ખબર પડશે તને કેવું હોય છે. એમ સમજાવણ ઉપકારસો આવે છે શબ્દ. આજે સમજણ જેને થાય છે એને યથાર્થપણે ઉપકારની ભાવના ખ્યાલ છે. સમજાવણ ઉપકારસો સમજે જીન સ્વરૂપ. અનંત તીર્થંકરોથી પણ મના માટે અધિક છે એ ભાવ ક્યારે જાગ્યો હશે, એટલે ખબર છે ને કોણે કહેલો ક્યાંય, તો દરેકને ખબર છે કોણે કહેલો છે. સોગાનીજીએ કીધો, એનો અર્થ એમ છે કે તીર્થંકરોનો નિષેધ માટેની છે, ગૌણતા માટે. અરે જે અનંત તીર્થંકરોના યોગમાં માને કાર્ય ન થયું, એ જે સત્પુરુષના યોગમાં થયું, તો મારા માટેની અધિકતા. એક પ્રેણમન વગર આ ભાવ નહીં આવી શકે ક્યારે, એ તો તર્કમાં રહેશે. આવું કાંઈ કહેવાતું હશે કે અરે એકવાર અંદર પ્રેણમન કરજે ખબર પડશે. એક રોગ મળતો ન હોય અને સામાન્ય માણસે કંઈક જેને કહે ને રાગ જેવી દવા આપીને મટી, એને ખરેખર એના પ્રત્યે કેવો ભાવ હશે, જે ડોક્ટરો નહીં કહે એનાથી અધિક એની પાસે આવશે. જીવનમાં ક્યારેક એક પ્રેણમન શું છે એ વેદન અંદરમાંથી આવશે ને તો ખ્યાલ આવી શકે છે, વાતોથી કાંઈ ખ્યાલમાં નથી. આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ એ ક્યાંથી આવી, આ એક ભાવ ક્યાંથી આવ્યો. અહીંયા તો અભિમાન, અમને તો વાંચતા આવડતો તો ખાલી અર્થ નહોતા આવડતા. એ એક પાત્રતા નથી, એક ભક્ત થવાની, એક સેવક થવાની એ પાત્રતા નથી. મારા માટે સર્વસ્વ આપ્યું, શું પ્રભુ ચરણકને ધરો. આપે મને આત્મા આપ્યો છે, હવે આત્માથી અધિક કઈ વસ્તુ છે કે જે આપને હું અર્પણ કરું. બસ એક ભાવના છે, દાસ દાસ હું દાસ છું, એ પણ આપનો દીન. જીવનમાં ભાવનાથી અંદરથી જો થશે તો અંતરંગનું કાર્ય થશે અને ઉપકારી પ્રત્યે પણ એવો ભાવ જાગ્યા વગર રહેશે. બાકી તર્ક લુખા કરીને કોઈ કામ થવાનું નથી. તો અહીંયા ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ નિયમસારની પહેલી ગાથામાં પણ એ છે, આચાર્ય દેવ ગુરુણા એવો શબ્દ છે, ગુરુ દેવ દેવ ગુરુણા એવો શબ્દ છે એમાં. તો એ રીતે કહ્યા ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવનો, અમૃતચંદ્રાચાર્ય દેવે કુંદકુંદાચાર્ય દેવના મુખ્ય ત્રણ છે તો પાંચ, એમાંથી ત્રણ સમયસાર, પ્રવચનસાર અને પંચાસી એના એ કેવા છે ટીકાકાર. તો એવા અમૃતચંદ્રાચાર્ય દેવનો શું છે, અંતરનાદ છે. અંતરનાદ છે અંદરમાંથી આવેલો ભાવ છે, કેવા ખાતરના શબ્દો નથી. અંતરનાદ ઘણાને કહેતા ને આપણને, કોઈ આવ્યા હોય જાણીતા બાર ગામના અથવા જાણીતા આપણા ગામના ને, તમે જમવા આવજો ઘરે આવજો, એ વ્યક્તિ કહે છે સાંભળનાર સમજી જાય છે, ખરેખર એ અંદરથી કહે છે કે વ્યવહાર ખાતર કહે છે. અહીંયા આચાર્ય દેવનો શું છે, અંતરના અંતરના ભાવ શું છે, અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે. ફરીથી કેમ આવું, કોઈ કા બધા આમ જ કહેતા હોય એમાં તમારે કે એમાં શું, અહીંયા પોતાના અનુભવની સાક્ષી છે. અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ, એની પાછળનો બળ કોનું છે, ખાલી કહીએ છીએ એટલે અમે ગુજરાતીમાં કહીએ થોપી બેસાડવાની વાત નથી, અમે સ્વયં પોતે આવું જ વસ્તુ સ્વરૂપનું અનુભવ કર્યું છે અને જે કોઈ અનુભવ કરશે એને આવું જ ખ્યાલમાં આવશે. આની પાછળ એક અનુભવનું બળ છે. જેની પાસે કોઈ મોનોપોલી આઈટમ હોય એ એટલી આમ શું કહેવાય બળપૂર્વક કહી છે આ ભાવમાં બીજી આ ક્વોલિટીની વસ્તુ મળતી લઈ આવજો હું આપીશ મફત, એ ક્યારે કે એને પોતાને શું છે વિશ્વાસ છે કે આ મોનોપોલી છે, આ ભાવમાં આ ક્વોલિટીની વસ્તુ બીજે મળે એમ નથી. એમ અહીંયા પોતાના અનુભવથી કહે, અમે આ અભિમાન માટેના શબ્દો નથી પણ શેના માટેના છે, એની પાછળ પોતાના અનુભવના બળનું આખો છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે એક વાત, અને તે સર્વજ્ઞના ઘરની વાત, સર્વજ્ઞની વાત અને અમે જાત અનુભવી. સમયસારની અગિયારમી ગાથામાં આવે છે ને, શેની વાત આવે છે અગિયારમી ગાથા ટીકામાં, ખાસ દ્રષ્ટાંતમાં લઈએ તો અગિયારમી ગાથા અને એનું દ્રષ્ટાંત, દ્રષ્ટાંતમાં શું છે, જેને કાદવની મલિનતા અને પાણીની સ્વચ્છતા બેનો ભેદ ખબર નથી એ તો મલિન જ પાણી પીવે છે, કારણ કે એને ખબર નથી કે પાણી અને આ કાદવ કંઈક જુદા છે, એને તો એક જ માનીને છે. હવે જેને ખબર છે શું કરે છે, એ કતક ફળથી છે ને એમાં નિર્મળી ઔષધિ એવો શબ્દ છે ને આપણે ફટકડી કહીએ, તો એ શું કરે છે, કોકને કહેશે જરા આ પાણી અંદર નાખજે, નહીં એમાં શબ્દો છે, એમાં શું છે પોતાના હાથથી નાખેલા, શું શબ્દ છે એમાં અગિયારમી ગાથામાં, બીજાને કીધું એમ અહીંયા કશાની વાત છે, પોતાને જાત અનુભવથી અમે આજે કાંઈ સર્વજ્ઞની તો કહેલી છે 100% અને સાથે અમે શું છે એવો અનુભવ કરે, ખાલી એમ વાત નથી, સર્વજ્ઞની વાત અને પોતાનો અનુભવ એને વાત આપણને આચાર. તો એ સર્વજ્ઞના ઘરની વાત અને અમે જાત અનુભવીને કહીએ છીએ અને તેથી આ વાત કેવી છે, સત્ય જ છે. આપણે બધા હોશિયાર ઘણા ને, શું કરીએ આપણે, ના પહેલા શું કરીએ અમે ચોકસાઈ કરશું, બધું પ્રૂવ કરશું અને પછી માનશું ને, આપણે એક એવું જ થવું જોઈએ ને, પરીક્ષા પ્રધાન જ થવું જોઈએ ને, ડોક્ટરને જઈને કહેજે પેલા દર્દીને સાજા કરો પછી હું આવીશ દવા લેવા, શું કરીએ ત્યાં શું કરીએ, જ્યાં કેટલી જગ્યાએ આપણે પહેલું શું કરીએ છીએ, એક ઇનિશિયલ ટ્રસ્ટ કરીએ છીએ ને દરેક જગ્યાએ, એક ઇનિશિયલ પહેલા જ દિવસે સ્કૂલમાં ગયા હતા તો કીધું હતું ટીચરને, એક ફોર એફલ આવું ક્યાંથી લઈ આવ્યા તમે, નહીં ત્યાં કેમ બધું માની લીધું હતું, 2 + 2 = 4 ને બધું, કમસે કમ આ ગુરુવાણી જીનવાણી પ્રત્યેનો એક શરૂઆતનો તો વિશ્વાસ રાખજે, પછી તને એ તત્વ ન સમજાય જ્ઞાનમાં તો આગળની વાત છે, પહેલેથી શનિ વાત આવે છે, નિષેધાત્મક ચાલે છે, એ કોઈ પોઝિટિવ જેને કે સમજવાની જિજ્ઞાસા નથી. એક વાત, પ્રશ્ન શેના માટે હોય છે? કોક પ્રત્યેના અવિશ્વાસથી. જીવનમાં બહુ જ વિચાર જેવું છે, જ્યાં આપણી જ્ઞાનની અલ્પતા હોય અને અધિકને પૂછીએ ત્યાં જિજ્ઞાસા કરજે. પોતાની અધિકતા નહીં કરો. બહારમાં કોઈક રસ્તો પૂછવો કે આ તો તેને એને શું છે, ઓલાને ટેસ્ટિંગ ના પૂછતા હશો આપણે? કે આપણને ખબર નથી તો આપણે એક કરીએ છીએ કે ના, આવું જીવનમાં કરીએ છીએ કે નહીં, તો અહીંયા કેમ નથી થતું, એ ભાવ અહીંયા કેમ નથી આવતા આપણને? અરે એટલા પુણ્યહીન તો નહીં થતો કે જ્ઞાની ગુરુ ઉપર પણ વિશ્વાસ ઉઠી જાય તને. એટલો તો એક ભક્તિનો ભાવ અંદરમાં રાખજે કે એમણે કહેલું સત્ય છે, હું સમજવાનો પ્રયત્ન કરું છું. ક્યારે પણ પોતાની એ જિજ્ઞાસા વૃત્તિ રાખજે તું. આ તો પોતાના અધિકતા. અને એક વાત ફરીથી, અનુભવી પુરુષને અનુમાન જ્ઞાનથી ક્યારેય ચેલેન્જ નહીં કરતો. પ્રત્યક્ષ જેની પાસે જ્ઞાન છે અને આપણી પાસે પરોક્ષ જ્ઞાન છે, એમની પાસે અનુભવ જ્ઞાન છે, આપણી પાસે અનુમાન જ્ઞાન છે. અનુભવ જ્ઞાનને ક્યારે પણ સમજણ ચેલેન્જ તો સમજાય ને એની સામે નહીં કહે. અરે આવું, આવા શાસ્ત્રો, આવા પરમાગમ અને આવા મર્મ ઉકેલનારા મળ્યા છે એવી ભાવના થવી જોઈએ. એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું માગણી. જે કાંઈ કમી રહી ગઈ, આજ પૂછે બેનસી, વારંવાર પ્રશ્ન પૂછનારે પૂછ્યા ને બેનસી, એક જ સામાન્ય કેવો ઉત્તર આપતા? પોતાની ખામી, પોતાના પુરુષાર્થની ખામી. જીવનમાં આ વાત આપણને નથી બેસે. હજી આપણને શું લાગે છે? હજી કોઈ સમજા, હજી કોઈ ઢીલું કર, હજી કોઈ. એની કરતા તું તારો પુરુષાર્થની કે રૂચિની વૃદ્ધિ કેમ નથી કરતો? તો અહીંયા તો એ વાત અમે જાત અનુભવી કહીએ છીએ. આ સ્વરૂપ સમજે શ્રદ્ધે જો આવી ગયું, બે વાત કઈ આવ્યું. આ સ્વરૂપ, આ સ્વરૂપે લખ્યું, ફરીથી આ સ્વરૂપે લખ્યું, સર્વજ્ઞએ કહેલું અને અમે જાત અનુભવીને સમયસાર પ્રવચન સાર આદિમાં કહેલું. ત્રણેયની વાત છે. સર્વજ્ઞનું કહેલું, અમે જાતે અનુભવ, જાત જ હોય છે અનુભવ, એટલે જાત ઇમ્પ્લાઇડ છે, જાતે અનુભવ્યું. અને ત્રીજું શું આવ્યું? અહીંયા કોના નામ લખ્યા છે? સમયસાર અને પ્રવચન સારમાં કહેલું. એનો અર્થ શું આવી ગયો? દેવશાસ્ત્ર ગુરુ આવી ગયા. સર્વજ્ઞનું કહેલું એમાં કોણ આવી ગયા? દેવ આવી ગયા. પોતે જાત અનુભવીને આચાર્ય દેવ કહે છે, કોણ આવ્યા? ગુરુ. અને શેમાં કહ્યું છે? આ પહેલી ભૂમિકા છે. જેને હજી દેવશાસ્ત્ર ગુરુની યથાર્થતા પણ સ્વીકારી નથી એ આગળ વધીને ભલે વાત ગમે તે પ્રકાર કરે, આ મૂળ પાયો છે. સાચા દેવશાસ્ત્ર ગુરુને યથાર્થપણે ઓળખવા અને એમણે કહેલા ઉપર વિશ્વાસ એ પહેલો પ્રયાસ છે. તો એ અહીંયા આપણને કહે છે કે આ સ્વરૂપ સમજે અને શ્રદ્ધે કદાચ એક બે ભવે મોક્ષ થાય છે. એવું નથી લખ્યું? નહીં નહીં, એવું ફરીથી વાંચીએ આપણે. આ સ્વરૂપ સમજે, ફરીથી આપણે વાત લઈ લીધી, આ સ્વરૂપ સર્વજ્ઞનું કહેલું છે, પોતે અનુભવેલું છે અને શાસ્ત્રમાં વર્ણવ્યું છે. એ સ્વરૂપ સમજે અને શ્રદ્ધે એક બે ભવે, પછી શું શબ્દ? ખબર પડી જતી હશે, ખબર પડી શકે. જીવનમાં એક બહારમાં એક અનુમાન જ્ઞાનમાં પણ એક વિશ્વાસ થાય છે આપણને. રસ્તામાં ચાલ્યા જઈએ છે, ગરમી બહુ લાગે છે, એમાં કાંઈક એવી ઠંડી હવાની લેરખીને બધું આવે છે, એક બહુ જ વિચારી લેવું અનુમાન શું થશે? વરસાદ આવશે અથવા આજુબાજુ ક્યાંક સમુદ્ર હશે, ને તો આવી હવા ન આવે. કરીએ છીએ અનુમાન બધું કરીએ છીએ. ક્યાંય જીવનમાં ચાલ્યા જઈએ છે, કારમાં જઈએ છીએ, અટકવાઈ જઈએ છીએ, શું થશે? ટ્રાફિક કંઈક બન્યું હશે, કેટલા અનુમાનથી આપણે પાકું કરીએ, તો અહીંયા તો જ્ઞાની પોતાથી જ આપણને ગેરંટી આપે છે, તો વિશ્વાસ કેમ ન થાય? અનુભવની આ ગેરંટી છે. ઓલામાં તો ઘણી ગેરંટી કાર્ડ આવતા હોય છે ને, ખબર નહીં ન્યા વિશ્વાસ આવી જાય છે. મારી તો આ કંપનીની મારી પાસે શું છે, ગેરંટી કાર્ડ છે. અહીંયા જ્ઞાની ગેરંટી આપે છે કે જો આ સ્વરૂપને યથાર્થપણે સમજીને શ્રદ્ધીશ તો એક બે ભાવે અવશ્ય મોક્ષ થાય છે, એમ અપ્રતિહત ભાવની વાત કરી છે. અપ્રતિહત મત પછી જ ગુરુદેશી આપે જ છે, પણ લઈએ અપ્રતિ અને હત ત્રણ શબ્દ છે. અ એટલે નહીં અને પ્રતિ એટલે પાછા, હટ એટલે આવવું. આપણે કહે ને આક્રમણ અને પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે શું છે, પાછા. એમ અહીંયા પ્રતિહત પાછા હટવું. જો આની યથાર્થે સાધના કરી, શ્રદ્ધા જ્ઞાન કરી, તો પાછા અટક્યા એટલે મિથ્યાત્વને આમાં આવ્યા વગર અપ્રતિહત ભાવ આ માર્ગે ચાલ્યા તો પૂર્ણતા થયા વગર રહેશે નહીં. એક કદાચ ખબર હશે ને, ગુજરાતીમાં એક કવિ ફેમસ શરૂઆતમાં પેલા ક્યાં નર્મદ નામ સાંભળ્યું હશે ને, એણે એક શું લખ્યું ખબર છે ને, ડગલું ભૈરું તે ભૈરું પાછા ન હટવું. એની કવિતામાં એરી. એમ અહીંયા શું છે, અપ્રતિહતની વાત છે. જે માર્ગે ચાલ્યા છે, જેનો પ્રારંભ કર્યો છે, એ પાછા પડવાના છે કે પૂર્ણતાને પામવા છે? ક્યારે પણ એવી ઢીલાશ લઈને કે પાયમાં પછી પડશું તો નહીં હોય છે ને, શક્ય છે ને? પાયમાં સમ્યક દર્શન એકવાર પામીએ પછી પડીએ તો હજી તો પાયમાં પેલા પડવાની વાત શરૂ કરી દીધી. અરે જીવનમાં એકવાર એટલી કેમ, પુરુષાર્થની એટલી દ્રઢતા કેમ નથી કે હું પામ્યો છું એ પૂર્ણતા થવા માટેનો છે, પાછા પડવા માટેનો એ નહીં. અને એના માટે ગુરુદેવસિંહ સમયસારમાંથી ને પ્રવચનસારમાંથી કઈ વાત કાઢી દેતા, ખ્યાલ તો હશે જ. સમયસારની 38 ગાથામાં કોની વાત છે? આપણે અહીંયા વાંચ્યું હતું, હમણાં જ વાંચ્યું હતું. 38 ગાથામાં શું વાંચ્યું હતું આજે? હમણાં નહીં, એ તો જે વાંચતો હોય એનું ધ્યાન રાખ, મારે ક્યાં થોડી રાખવાનું. દર્શનના ચારિત્ર રૂપે પડમેલો આત્મા એમ જાણ, આવ્યો તો શબ્દ, હું એક છું શુદ્ધ છે ને, એની ટીકામાં છેલ્લે આવે છે અમૃતચંદ્રાચાર્ય, ફરીથી અંકુર ઉત્પન્ન થાય એવા મોહનો નાશ કરીને મને મહાન જ્ઞાન પ્રકાશ થયો. શેની વાત કરી? આ અપ્રતિહતની, કે એક વાર થયું એ થયું, હવે ફરીથી એ થવાનું નથી. એવી જ રીતે પ્રવચન સારમાં પણ 92 ગાથામાં આવે છે, અમને જે મોહ ગ્રંથિ નાશ થઈ છે એ ફરીથી થવાની નથી. અરે આવી એક દ્રઢતા હોય પુરુષાર્થની, જીવનમાં પુરુષાર્થની શ્રદ્ધાની ઢીલાશ છે એ આગળ શું થવાનું, કાર્ય શું થવાનું. તો અહીંયા એ કહે છે, એમ અપ્રત્યત ભાવની વાત કરી છે, પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી જો શું બતાવે છે ગુરુદેવસિંહ, હવે તું વિચાર કર, તું જેના અવલંબે આ સાધનાના પંથમાં આવ્યો એ વસ્તુ કેવી છે, તે કોનો અવલંબન લીધો છે, આશ્રય કોનો લીધો છે, અધુરાશનો લીધો છે કે પૂર્ણનો લીધો છે? જે એના માટે ક્યાં શબ્દો વાપરા છે, ત્રણ છે, બેહદ છે, અનંત છે અને સ્વાધીન છે. અરે બેહદ તત્વનો તું અવલંબન લે અને તું કે હું પાછો પડું ક્યાં છે, જે અનંત સામર્થ્ય ભરેલાનો તું અવલંબન લે છે, તો તારી ધારા પણ અપ્રતિહત ભાવે એ પાછી હેઠા વગર એ ધારા એ થાય છે. એક વાત ગુરુદેવસિંહ ઘણી વાર લેતા હોય છે, દ્રવ્ય શું પડે, શું છે અર્થ તો ખબર છે, દ્રવ્ય શું પડે એટલે શું, વસ્તુ જે પદાર્થ છે અનંત ગુણમય, એ પડે એટલે શું, દ્રવ્યમાંથી અદ્રવ્ય રૂપે થઈ જાય, શુદ્ધમાંથી અશુદ્ધ રૂપે, એનો અર્થ દ્રવ્ય શું પડે, એટલે કે જે દ્રવ્યપણાનો એનો જે ભાવ છે શુદ્ધરૂપનો નિત્યરૂપનો સાસ એમાંથી શું થાય અને તો પછી દ્રઢ દ્રષ્ટિ કેમ પડે? સેના સાથે લીધું? દ્રવ્ય શું પડે તો દ્રઢ દ્રષ્ટિ કેમ પડે? અરે તે કોનો આધાર લીધો છે? ક્ષણભંગુર નાશવાન સંયોગનો આધાર નથી લેતો કે જેથી તને પડવાનું થાય, તો કોના અવલંબન લેશે? ફરી ફરીને આ પોતાની અંદરની આવી ભાવના ઘૂંટવી પડશે કે હું કોણ, તત્વ શું છું? અરે જે તત્વનો આધાર લઈને સાદી અનંત સુખની પ્રાપ્તિ થાય એ તત્વ હું છું. સાદી અનંત દશા સિદ્ધ દશા કોના આધારે થઈશ? કોઈ નાશવાનના આધારે થઈશ કે અનાદિ અનંત ટકતાના આધારે થઈ છે? તો એ તત્વ હું છું. શું ફરીથી ક્યાં ત્રણ શબ્દ છે? સ્વરૂપ બેહદ છે, ખાણ છે, ખોદતા ખોદતા તો કદાચ ખાલી પણ થશે તો પાછા હટવું પડશે. અહીંયા સ્વરૂપ કેવું છે? બેહદ છે, સામર્થ્ય જોઈએ બેહદ છે, અનંતકાળ પર્યંત અનંત જ્ઞાન નીકળે તો પણ એમાં ખૂટે નહીં. બરોબર, ખૂટે નહીં. અરે ખૂટવાની વાત નથી, ઓછું પણ ન થાય. ઓછું થશે તો ખૂટવાનો અવસર આવશે. એવું હું બેહદ તત્વ છું, સામર્થ્ય નથી ક્વોન્ટિટી, અને અનંત, અનંતમાં શું લેશું? કાળ. કોકનું અવલંબન લીધું અને એ જો છૂટી જશે તો પાછા આવવું પડશે. બે વાત લીધી, પેલા શેનાથી લીધી? એક કંઈક લાગે છે ને લોજિક જેવું છે કે નહીં ગુરુદેસી? નહીં, આવું બધું યાદ કરીને ગુરુદેસી આવતા હશે ને, પ્રી ડિટરમાઇન્ડ બધું ને પ્રોફેસરો લગભગ એવું જ તૈયાર કરીને આવે. અહીંયા એવું હશે, સહજતાની ધારા છે સ્વરૂપને. જેમ બહુ સુંદર ગુરુદેસી એ રીતે આચાર દેવએ શાસ્ત્ર કેવી રીતે લખાય, કેવી રીતે લખાય તાડપત્ર ને એમાંથી સાર પણ કરીને એવું લખ્યું છે ને, સરસ. એના માટે એક શબ્દ, સ્વરૂપમાં આનંદના રસમાં કમળ જે કલમ બોળી બોળીને આ શાસ્ત્ર લખાય છે. અંતરના અનુભવ રસમાં જે મળે, પેલાના હતા ને શું હતા, ખડીઓ હતો ને, કલમ હતી ને, એ ખડીઓ હોય સાઈનો, એમાં શું કરે બોળે, એમાં સેમ કરતો હતું. સેમા આચાર્યદેવ શું કર્યું? આત્મામાં એ કલમ બોળી બોળીને આવી અનુભવની એ વાત આપણને એ કરી છે. તો કેવું છે સ્વભાવ કે જેનું અવલંબન, કે એ બેહદ છે અને એ અનંત છે. અને એ કેવું છે? બહુ સરસ લોજિકના ત્રણ શબ્દો છે. ખૂટી જાય તો પાછા ફરવું પડે, કાળ ઓછો થઈ જાય તો આવું, અને બીજું ત્રીજું, કોઈ પરાધીન પણ એવું હોય તો મારે બંધ થાય, ઓલો ન દેવાનું બંધ કરશે બંધ થઈ જશે. છે ત્રણેયમાં જ્યાં મર્યાદા હશે એના ક્વોન્ટિટી જેને કહીએ, તો એ પણ ખૂટી જાય તો પાછા ફરવું પડે, કાળથી પણ છૂટી અને પરાધીનપણે કોઈ બંધ કરી દે તો આ કેવું છે? બેહદ છે, અનંત છે અને સ્વાધીન છે. તો તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? આવી ગયું લોજી? અપ્રત્યયનો આ શેનો અર્થ કરે છે? અપ્રત્યય સ્વભાવ કેવું છે? બેહદ છે, અનંત છે અને સ્વાધીન છે. તો તેનો અંદરથી યથાર્થ નિર્ણય, ફરીથી ઉપર છલ્લું નહીં, શબ્દથી નહીં, કેવું છે? અંદરથી રૂચિમાંથી અને કેવો જેવો છે તેવો યથાર્થ નિર્ણય થયા પછી એ પાછો કેમ પડે? કારણ કે જેનું અવલંબન લીધું એ તત્વ આવું છે, બેહદ છે. જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ એટલે કે સ્વાનુભવ આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. શું છે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા, પૂર્ણ તત્વ, પૂર્ણની શ્રદ્ધા. પૂર્ણની શ્રદ્ધા એટલે કોણ? ત્રિકાળી દ્રવ્ય અવલંબન જેને કીધું, બેહદ અનંતને સ્વાધીન. તો જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ, તે જ ભાવની ધારા આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. અનંત કાળ સુધી એ દશાઓ આખું આત્મામાંથી નીકળ્યા જ કરશે, એમાં ક્યારે પણ અંત આવતો. સાદી અનંત રહી શકશું આપણે? રે સિદ્ધ દશામાં રહી શકશું? ફરી ફરીને સ્વભાવની બેહદતાનો ખ્યાલ જ નથી, જેથી સ્વભાવમય દશાનો આપણે મર્યાદા માનીએ છીએ. સ્વભાવ કેવું છે? બેહદતાથી, કાળથી પણ બેહદ અનંત છે, તો એના આશ્રયે સિદ્ધ દશા પણ કેવી છે? સ્વભાવમય દશા છે, માટે એ પણ આનંદ, એ બેહદ છે. તો એ તેજ ભાવ એટલે સ્વાનુભવ થયો છે, તો એનાથી શું છે? આખું નિર્મળ, એક પછી એક નિર્મળ દશા પ્રગટ થતી જાય છે. કોના આધારે? સ્વાનુભવ, આત્માની જે શ્રદ્ધા કરી સ્વાનુભવ, એના જ આધારે આખું નિર્મળ આત્મપદ, આખી સાધના નિર્મળ છે, અને એનું સાધ્ય પણ કેવું છે? એ નિર્મળ છે. આ રીતે બહુ સુંદર રીતે આપણને પૂજ્ય ગુરુદેવસિંહે પહેલી જ શરૂઆતમાં શેને લીધી? દેવ શાસ્ત્ર ગુરુને સિદ્ધ કરીને આપણને કહે છે, એમની વાત અમે જાત અનુભવથી આચાર દેવ આપણને કહે છે, અને આને જો યથાર્થપણે અંદર ભાવથી સમજતું તો આપણને પણ અપ્રતિયત ભાવે એ દશા નિર્મળ પૂર્ણતાની પ્રગટ થયા વગર રહેશે નહીં, એનો વિચાર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. બોલો ઋષભાદી થેલીને મહાવીર સ્વામી પર્યંત 24 જિનેન્દ્ર ભગવાનનો, સિમંદર આદિથી લઈને અજીત વેરિય પરંત 20 વિહરમાન જીનેન્દ્ર ભગવાનનો, અત્ય બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી સમયસા પ્રવચનસા પંચાસ્તિક અષ્ટવ નિયમસર આદિ પંચપરમાગમ જીનવાણી માતનો, શ્રી કુંદકુંદાચાર્ય દેવ અમૃતાચંદ્રાચાર્ય દેવ પદ્મદારી દેવાદી સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કાન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, આજનો ઉત્તમ 10 લક્ષણ ધર્મધારક તપદીનનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી, તોય જપો દિન રેન, જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જાવાણી સે જ્ઞાન સે સૂઝે લોકાલોક, સો વાણી મસ્તક નવું સદા દેત હુંડો. બોલો જીનવાણી માતનો જય હો.